ડાગર ઘરાનાની તાલીમ લઈ રહ્યા હતા.
હું ધ્રુપદના ડાગર ઘરાનાને લઈને વાત કરું તો એનો સમય સંસ્કૃતિઓનું હિન્દુસ્તાનમાં આવાગમન થયું, સામાજિક રાજકીય પરિવર્તનો, એ બધા વચ્ચે ધ્રુપદ શૈલી પણ મોટા પરિવર્તનમાંથી પસાર થઈ. એના ગાવાની પદ્ધતિમાં, વિચારોમાં, વ્યાકરણમાં, એના પદોની ભાષામાં પણ ડાયવર્સિટી આવી. એનો સંસ્કૃત, સિંધી, ફારસી, બ્રજ ભાષા, એ બધા વિવિધ પદોની રચનાઓ આ ડાયવર્સિટીના ઉદાહરણ છે. ડાગર ઘરાનામાં મળે છે, બીજા પણ ઘરાનાઓ પદના જે છે એમાં જોવા મળે છે. પણ આઈ થિંક આઝાદીની પહેલા અને પછીના જે એક બે દાયકાનો સમય છે તે ડાગર ઘરાનાનો આઈ થિંક એક યુનિક ટ્રાન્સફોર્મેશનનો સમય મારા મતે કહી શકાય. ઉસ્તાદ ઝિયા મોહિયુદ્દીન ડાગર અને તેમના ભાઈ, જે મારા ઉસ્તાદ, તેમના ભાઈ ઉસ્તાદ ઝિયા ફરીદુદ્દીન ડાગર, these two masters have been instrumental in this transformation. Alap e a gharana no hallmark feature ganay ane alap ma rag na sauthi authentic, you know, sauthi adhikrut eva drashya rup ma e rag nu darshan karvu mara talim na anubhav e kahu to chete bhav paksh par nikale che a gharana ma
tamari riyaz paddhati vishe janvu che.
કોશિશ કરું છું, એક અનંત સાગર જેવું છે, જેમ આપણા ઉસ્તાદોએ કહ્યું છે કે શ્રુતિ એક સાગર છે, બિંદુ તરીકે ઝંપલાવીને આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. પણ રિયાઝ પદ્ધતિ વિશે કહું તો રિયાઝ પદ્ધતિ મારી સતત બદલાતી, વિકસતી રહે છે. યુ નો ઇટ્સ વેરી ફ્લેક્સિબલ સ્ટાઇલ ધેટ આઈ ફોલો. અને મારે માટે ઓફકોર્સ સવારનો રિયાઝ તો ઉત્તમ છે, એ ઉપરાંત સ્વાસ્થ્ય અને ફિટનેસ, એ પણ ગાયન અને સંગીત માટે મને લાગે છે ખૂબ જરૂરી છે, એ તરફ પણ ધ્યાન રહે તે જોઉં છું. પણ હું પર્સનલી ફક્ત મિકેનિકલ કે યુ નો પરફોર્મન્સ ઓરિયન્ટેડ રિયાઝના પક્ષમાં નથી. એક જાતની નિરાત અને નવરાશવાળી સ્થિતિ પણ એટલી જ મહત્વની છે, જેથી રિયાઝ પછીનું જે ચિંતન છે એ સહજ રીતે થાય, એ મને ખૂબ મહત્વનું લાગે છે. તો ત્રણેક કલાકનો રિયાઝ દિવસનો ઘણો છે, અને એ પછી એના એક્સટેન્શન રૂપે દિવસની બાકીની પ્રવૃત્તિમાં એ રિયાઝ જારી રહે છે. મને લાગે છે મૂર્છના પદ્ધતિ છે, ખરજ સાધના જે છે સવારની, આ બે બહુ જ પાયાની એ હું ફોલો કરું છું.
સંગીતની તાલીમ પણ આપો છો અને તાલીમ આપતા અનેક જાત જાતના અનુભવો થતા હશે, એ અનુભવો વિશે વાત કરો. તાલીમ આપતા આપતા આપણે પોતે પણ શીખતા હોઈએ છીએ.
ચાર સ્ટુડન્ટ છે અત્યારે મારા, જેમને હું શીખું છું, અને કેટલાક સ્ટુડન્ટ વિદેશમાં છે. તમે જેમ કહ્યું તેમ મારા ખ્યાલથી તાલીમ આપવી, શીખવવું, એ પણ રિયાઝનો જ એક અંગ છે. તો તાલીમ આપવી મારા માટે એક રિયાઝ છે, એનો એક નવસર્જનની પ્રક્રિયા છે. એ ઉપરાંત સ્ટુડન્ટની સાથેના સંબંધો જે છે એમાં એક યુનિક મૈત્રીનો અનુભવ થાય. માનવ સંબંધોની સૌથી ઇન્ટિમેટ પ્રોસેસ માની શકાય, વન ઓફ ધ ઇન્ટિમેટ પ્રોસેસીસ માની શકાય. એનો
કળા વિશે વાત કરીએ, કળા તમારે માટે, આપણે થોડીક આ વિશે ચર્ચા થઈ ગઈ છે, તેમ છતાં થોડીક વિસ્તૃત વાત કરીએ તો કળા તમારે માટે શું છે અને તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો? તમે એક કળાકાર છો, એક સાધક છો, એક પ્રોફેશનલ છો.
કળા અંગે મારી જે સમજ, અભ્યાસ કે અનુભવ જે થોડો ઘણો છે, પરથી હું એમ સમજી છું કે કળા એક માધ્યમ છે, એક વાહન, એક મીડિયમ કહો, જેના થકી અસ્તિત્વ વિશેની એક સમજ ઘડવાનો દ્રષ્ટિકોણ કહેવાય. અને પણ કળાની વ્યાખ્યા કહીને વ્યક્ત કરવી અઘરી મને લાગે છે, એ વિચારી, વર્તી, અનુભવી શકાય ત્યારે વધુ સમજી શકાય એમ છે એનો. પણ એટલું ખરું કે એની વેહિકલ ઓફ આર્ટ હેઝ ધ શું કહેવાય, પોટેન્શિયલ ટુ બ્રિંગ અબાઉટ સેન્સ ઓફ ઓર્ડર, યુ નો, એ ઓર્ડર, એ વ્યવસ્થા તરફ લઈ જવાની જબરદસ્ત ક્ષમતા કળામાં છે. એક એવી વ્યવસ્થા જે આપણે પ્રકૃતિમાં, પ્રાણીઓમાં કે બ્રહ્માંડની ગતિવિધિમાં જોઈ શકીએ. યુ નો, તમે જેમ કહ્યું કે ઓળખ, હું પોતાને કઈ રીતે આપી શકું, તો મને લાગે છે કોઈ પ્રકારનું આઈડેન્ટિફિકેશન જ્યારે આપણે કરીએ છીએ, પોતાનો કળાકાર કહો કે પ્રોફેશનલ કહો, ત્યારે એક મર્યાદા, એક લિમિટેશન બંધાય છે, એક પ્રકારનું કન્ડિશનિંગ બંધાય છે એનો. પણ એની હા કળાકાર તરીકેની ઓળખ કરું તો એ જ રીતે જે રીતે એક ખેડૂત પોતાની ઓળખ ખેતી કરતા કરે અથવા એક વણકર પોતાની પહેચાન કરે કાપડ વણતા, એથી કઈ વિશિષ્ટ હું મને નથી સમજાતું મારી ઓળખ કરી કલાકાર. સાધના સેલ્ફ ઇઝ અ પ્રોસેસ ઓફ નોન આઈડેન્ટિફિકેશન, યુ નો. તો ટુ આઈડેન્ટિફાય વન સેલ્ફ એઝ અ સાધક વુડ બી અ બિગ જોક. તો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો મને લાગે છે એનો સાધના એ રિસર્ચ કહી શકાય, કોઈ ચીજને ઊંડાણથી ખંતથી સમજવી, એ એન એક્ટ ઓફ માઇન્ડફુલ કમિટેડ રિસર્ચ. તો બીજું એ પણ છે કે સાધના શબ્દ આપણે વ્યવહારની બોલીમાં ઘણો બધો ધાર્મિક રીતિઓ સંદર્ભમાં વાપરી કાઢ્યો સમાજ તરીકે, તો એ મને થોડું મને બરાબર નથી લાગતું. એટલે હું એટલે મેં વિજ્ઞાનનો ઉદાહરણ. બીજું તો તમે કહ્યું કે જેમ પ્રોફેશનલ ની ઓળખ, તો આઈ થિંક ટુ આઈડેન્ટિફાઈડ વન સેલ્ફ એઝ અ પ્રોફેશનલ એક વ્યાવસાયિક ઓળખ છે કે જેમાં પોતાની કામની કુશળતા, કામની સ્પષ્ટતા વ્યક્ત થતી ઓળખ થઈ. તો આઈ થિંક આઈ વુડ રેધર નોટ આઈડેન્ટિફાય માય સેલ્ફ એઝ એની ઓફ ધીઝ, યુ નો, બટ જસ્ટ અ પર્સન હુ ફાઇન્ડ હર સેલ્ફ ઇન લવ, ઇન ક્વેસ્ટ, ઇન જર્ની ઓફ લર્નિંગ એન્ડ લિવિંગ થ્રુ આર્ટ એન્ડ મ્યુઝિક.
તમે 10-15 વર્ષથી જાહેર કાર્યક્રમો પણ કરો છો, કદાચ તેનાથી લાંબો સમય થયો હશે જાહેર કાર્યક્રમો કરતા. કાર્યક્રમ સરસ ગયો એવો સંતોષ તમને ક્યારે થાય? અને બીજો પ્રશ્ન,
અત્યાર સુધી તો ક્યારે નહીં.
અને જ્યારે મંચ ઉપરથી કળા રજૂ કરતા હો ત્યારે તમારી ભાવદશા કેવી હોય એનું વર્ણન કરી શકાય?
કેટલું અઘરું છે આ વર્ણન કરવું, જેટલું અલાપ નું વર્ણન કરું કે રાગનું વર્ણન કરું, કારણ કે એક ભાવ પક્ષ છે, યુ નો, પણ એ અદભુત છે મારા માટે. એક તમારા અંગત ભાવ ને સહજતાથી કોઈ જાતના સેલ્ફને એમાં દાખલ કર્યા વગર, કોઈ જાત ઈગો કે કોઈ જાતની પોતાની એક કોઈ સેલ્ફને કેરેક્ટરિસ્ટિકને દાખલ કર્યા વગર કળાનું જે મૂળભૂત સ્વરૂપ છે એને કેવી રીતે તમે શેર કરો, એ પ્રોસેસ સ્ટેજ ઉપર જે રીતે શક્ય બને છે એ આઈ થિંક ઇટ ઇઝ મેજિકલ. મને તો એક એડવેન્ચરનો અનુભવ થાય છે, યુ નો. તમે સ્ટેજ ઉપર આવો એટલે જાણે તમે પાણીમાં ઝંપલાવ્યા, જે સેટિસ્ફેક્શનની ભાવના તો હજી સુધી મને કોઈ દિવસ મળી નથી કે અરે વાહ બહુ સરસ કાર્યક્રમ રહ્યો, કારણ કે એનું એનું એક લિમિટેશન ક્યારે આવતું જ નથી. એક રિયાઝનો એક્સટેન્શન છે પરફોર્મ કરવું, એ ઓડિયન્સ અને કલાકારની વચ્ચેની જે ગતિવિધિઓ જે થતી હોય છે પરફોર્મન્સમાં એમાં મને ઘણો ઇન્ટરેસ્ટ છે, યુ નો, કે જે એ જે આપ લે છે જેમાં સંગીત હોય કે જે એ કળા જે વહેંચાઈ રહી છે, જે શેર થઈ રહી છે એના સેન્ટરમાં છે. તો જ્યારે આપણે એક કલાકાર તરીકે અને એક ઓડિયન્સ તરીકે બધા એક તરફ છીએ, એક સાથે છીએ અને આપણી જુદી જુદી બારીઓમાંથી આપણે એક વસ્તુ, જે મૂળ વસ્તુ જે છે જે સેન્ટરમાં બેઠેલી છે એને જોઈ રહ્યા છીએ, એ રીતે હું આને જોઉં.
દેશ વિદેશમાં કાર્યક્રમો રજૂ કરવા જાઓ છો, કોઈ એવો યાદગાર અનુભવ હશે જે જેની અમારી સાથે વાત કરી શકો?
પ્રવાસ એ જ બહુ અદભુત પ્રોસેસ છે અને વિદેશમાં કાર્યક્રમ અત્યાર સુધીમાં કરવાના જે અનુભવો છે એ ખૂબ રિફ્રેશિંગ અને એનલાઇટનિંગ નો રહ્યા છે મારા માટે. સંગીત અને ધ્વનિનું જે માધ્યમ છે એમાં, યુ નો, વિભિન્ન કલ્ચર, ભાષા, વ્યવસ્થા અને ડિસિપ્લિનમાંથી આવતી કોઈ વ્યક્તિ હોય એને એ બધાને એ ક્રસ કરવાની, જે સંગઠિત કરવાની એ આ સંગીતમાં અદભુત ક્ષમતા છે. એ મને સાક્ષાત્કાર થઈ વિદેશના કાર્યક્રમોમાં, કેટલી બધી ડાયવર્સ કલ્ચરલ બેકગ્રાઉન્ડમાંથી અલગ અલગ ભાષા બોલતી વ્યક્તિઓ પણ સંગીતના માધ્યમથી એક સાથે આવીને વાત કરી શકે અને એક અનુભવ કરી શકે, એક રસ બની શકે, તો એ જોવા મળ્યું. અને ઇટ્સ અમેઝિંગ, યુ નો, હાઉ ધીઝ ફોર્મ્સ કેન કનેક્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે બધા જે અત્યારે અલગ અલગ ડાયવર્સિટીમાંથી આવી રહ્યા છીએ અને કેટલા ફ્રેગમેન્ટેડ ટાઈમમાં જીવી રહ્યા છીએ, યુ નો, એ વખતે તમે કળાના માધ્યમથી થતા ઇન્ટરેક્શન્સમાં, સંગીતથી થતા ઇન્ટરેક્શન્સમાં, પરફોર્મન્સ દ્વારા તદ્દન અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકો અને એક તે વાતચીતમાં જાણે કોઈ જૂના મિત્ર સાથે નહીં હું અનુભવાય, યુ નો, એ મને વિદેશમાં અનુભવ થયો. કે યુ ડોન્ટ નીડ ટુ રિયલી નો અ પર્સન, ઇવન અ સ્ટ્રેન્જર કેન બી લાઈક એન ઓલ્ડ ફ્રેન્ડ જો આ કલાથી જોડાય. તો એ વિદેશમાં મને મને ઘણો અનુભવ થયો.
આપણે અગાઉ કહ્યું તેમ ધ્રુપદ એ કદાચ શાસ્ત્રીય સંગીતનો ઓછો લોકભોગ્ય પ્રકાર છે. ધ્રુપદને અને આમ જોવા જઈએ તો શાસ્ત્રીય સંગીતને, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને લોકો સુધી લઈ જવા માટે શું કરી શકાય, શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ?
મારા મતે ધ્રુપદ કે શાસ્ત્રીય સંગીત જેવી કળાઓ જે ડિસિપ્લિન છે એનો તે એક જાતની એન્ટિટીઝ છે, સંસ્થા કહી શકાય એક રીતે, કે જેમનો એક દાયરો છે. દે આર લાઈક યુ નો અ સર્ટન કાઇન્ડ ઓફ સ્પેસ, જેમ કે જંગલ કે નદી કે કોઈ દેવળ કહો. તો વ્યક્તિઓ જે એને જાણવા સમજવા શીખવાની ઈચ્છા રાખે તે અહીં તરફ આકર્ષાતા રહ્યા છે. એ ઓડિયન્સના સ્વરૂપમાં હોય કે કાર્યક્રમ ગોઠવતી યજમાન સંસ્થા હોય કે વિદ્યાર્થી હોય એનો. તો એઝ અ મ્યુઝિશિયન કે ટીચર ઓફ ધીસ ડિસિપ્લિન મને એમ લાગે છે કે ધ્રુપદ જેવી વિધા જે છે એને પોપ્યુલારિટીની જરૂર તો નથી. એઝ અ પ્રેક્ટિસિંગ વોકલિસ્ટ એન્ડ ટીચર જો કંઈ કરી શકાય તો એ કે આ કલાની ઓળખાણ, જેમ કે ધ્રુપદે એના મૂળ સ્વરૂપને વફાદાર રહીને થઈ શકે એનો, એ એક બહુ મહત્વનું મને લાગે છે. કે જેમ કે ધ્રુપદ છે તો એનું મૂળ સ્વરૂપ જે છે એને હાઉ કેન આઈ બી ટ્રુ ટુ દેટ, ના કે એને પ્રખ્યાત કરવા કે નામ કે મૂડી કમાવા માટે થઈ શકે. ધીસ મે સાઉન્ડ વેરી એથિકલ કાઇન્ડ ઓફ અ પ્રીચિંગ, પણ મને મારા માટે બહુ જરૂરી લાગે છે. અને બીજું કે જો ઉત્તમ પ્રકારના ઓડિયો વિઝ્યુઅલ તૈયાર કરવાની અપેક્ષા આપણે રાખીએ, કારણ કે આજકાલ યુ નો ફક્ત એક નજીવા સોશિયલ મીડિયા નોટિફિકેશન ખાતર સંગીતની ગુણવત્તા અને અને એના જે એસેન્શિયલ ફીચર્સ છે એમાં સમાધાન કરતું મટીરિયલ બહાર મૂકવામાં આવે છે, એ આઈ થિંક વી શુડ અવોઇડ. એઝ તો આ બે વસ્તુ મને મહત્વની લાગે છે કે મટીરિયલ જે છે એની ક્વોલિટી, ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ અને બિંગ ટ્રુ ટુ વન દેટ. ત્રીજું એ કે આ સંસ્થાઓ જે છે, આપણે કહી છે ધ્રુપદ છે, શાસ્ત્રીય સંગીત છે, આ વિધાઓ એ હળવા એન્ટરટેનમેન્ટના હેતુને નથી અનુલક્ષતી, એનો કે ના એક ગાયક સંગીતકારને કોઈ લોક સમૂહને એન્ટરટેન કરવાના હેતુથી પેશ થવું ખપે. તો ધ્રુપદ શાસ્ત્રીય સંગીતે આપણને અત્યારે સાચવી સમારી રહ્યા છે એવું મને લાગે છે, આપણે એમને નથી સાચવી સમારી રહ્યા. અને પ્રાચીન સમયથી આ વિદ્યાઓ ઇવોલ્વ થતી આવી છે, એ ખુદને જીવંત રાખવાની અદભુત શક્તિ ને ક્ષમતા ધરાવે. તો આપણે કલાકાર તરીકે તેના પાત્ર રૂપે છીએ અને આપણા પરથી પણ એ પૃથ્વી પર કાયમ રહેવાની છે.
બિલકુલ, હું જાણું છું ત્યાં સુધી તમને સંગીત સિવાય પણ કેટલાક શોખ છે, કેટલીક પ્રવૃત્તિઓ ગમે છે, જેમ કે રસોઈ, સુર સાધના પછી રસોઈ અને એની સાથે રસોઈ, એ કઈ રીતે હાથમાં હાથ મેળવીને ચાલે છે, ક્રિએટિવિટીનો જ એક પ્રકાર તરીકે એને જુઓ છો?
હા, વેરી મચ વેરી મચ. મારા માટે બહુ સિરિયસ છે રસોડું અને રસોઈ કામ, યુ નો રસોઈ બનાવવાનું જે પ્રોસેસ છે ઇઝ વેરી મચ લાઈક મેકિંગ આર્ટ ઇન અ વે. તો શોખ તો શેને કહેવાય ખ્યાલ નથી કર્યો, પણ જેટલું જ સંગીત અને કળામાં ધ્યાન હોય એટલું જ મારું મને લાગે છે કે બીજી પ્રવૃત્તિઓમાં જે મને ગમે છે એમાં મારું ધ્યાન છે. તો હું તો એને શોખ નહીં કહું, પણ જીવન જીવવાનું એક પ્રોસેસનો આ બધી વસ્તુઓ ભાગ છે. એ સિવાય આઈ હેવ ડિઝાઇન્ડ એન એજ્યુકેશનલ પ્રોગ્રામ જે 5 મોડ્યુલ્સનો બનેલો છે, હ્યુમેનિટીઝ અને આર્ટના જે વિષયો છે જેમ કે હિસ્ટ્રી, સોશિયોલોજી, કલ્ચર, ફાઇન આર્ટ, રિલિજન, ફિલોસોફી, એ બધાને એક જુદા ઇમોટિવથી જોવા અને શીખવવા, એ જાતના પ્રોગ્રામ્સના મોડ્યુલ્સ મેં તૈયાર કર્યા છે, એટલે એમાં પણ હું કામ કરું છું. એ સિવાય તમે જેમ કહ્યું તેમ આઈ ફાઇન્ડ માય સેલ્ફ રિયલી એન્જોય કુકિંગ, એટલે શાકાહારી રસોઈ અને એ સિવાય ઘણું બધું જાત ભાતની, બીજા દેશ વિદેશની, બીજી કલ્ચર સંસ્કૃતિઓની, અને એ સિવાય હોર્ટિકલ્ચર અને ગાર્ડનિંગ શીખું છું. સ્કેચિંગ, પેઇન્ટિંગ હેઝ બીન ઓલવેઝ પાર્ટ ઓફ માય ડે, વાંચન લેખન એ બધી દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ કહી શકાય. શોખ કરતા વધારે આઈ થિંક દે આર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ માય ડે.
હું તમારી અંદર એક એક્ટિવિસ્ટ પણ જોઉં છું. સમાજમાં જે બદલવાની જરૂરત છે, અસમાનતા હોય, સ્ત્રી પુરુષોના સંબંધો, શોષણ, ધાર્મિક કટ્ટરતા, એ બધા માટેની હું તમારી નિસ્બત જોઉં છું. આ એક્ટિવિઝમના મૂળ ક્યાં છે? અને બીજો પ્રશ્ન સાથે એ પણ પૂછી લઉં કે કળાકાર સમાજ સાથે કઈ રીતે સંકળાય છે અને કળા કોઈ રીતે સમાજમાં પરિવર્તન.
તમે એક્ટિવિસ્ટ કહો છો પણ યુ નો જે ઉપર આજે એક્ટિવિસ્ટ સાચા શબ્દમાં છે એને તો હું ફક્ત સલામ કરી શકું. તો એક્ટિવિસ્ટ તો નહીં કહું પણ યુ નો આજના સમાજમાં સમયમાં કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ, યુવાન હોય કે બુઝુર્ગ, કેટલાક ફંડામેન્ટલ પ્રશ્નોનો સામનો કરી રહી છે. જેમ કે ઇનઇક્વાલિટીના સંદર્ભમાં હોય, વિચાર વિરોધને અભિવ્યક્ત કરવાની, વિરોધ અભિવ્યક્ત કરવાની આઝાદીના સંદર્ભમાં હોય, હ્યુમન રાઇટ્સને લઈને હોય, કે ઇવન લાઈફની અનસર્ટન્ટીના સંબંધમાં હોય, કે કોમ્પ્લેક્સ માનવ સંબંધો પ્રતિ મૂંઝવતા પ્રશ્નો હોય, તો આપણે કલેક્ટિવલી વળી પાછા એક એવા થ્રેશહોલ્ડ પર છીએ જ્યારે આ ગતિવિધિઓ પ્રતિ આંખ આડા કાન કરવા શક્ય નથી એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે. તો આઈ વુડ કન્સિડર માય પ્લેસ અમોંગ ધેટ કલેક્ટિવ, યુ નો, કે જે આ પ્રશ્નો તરફ આ વાસ્તવિકતા પ્રત્યે ચિંતિત હેરાન છે. અને માનું છું કે આ વાસ્તવિકતાઓને એડ્રેસ કરવી એ જ એક ઇવોલ્યુશન તરફનો, સમારકામ તરફનો, એક કલેક્ટિવ હિલિંગ તરફનો રસ્તો છે. તો જે એક્ટિવિસ્ટ છે એને તો હું ફક્ત સલામ કરું મેં જેમ કીધું તેમ. અને કળાકાર તરીકે કેટલી બધે આ બધા પહાડ જેવા યુ નો અભેદ પ્રશ્નો સમાજના દુઃખોને ખાવી શકાય એ તો મને સાચું કહું તો નથી ખબર ઓનેસ્ટલી. પણ એક કળાકાર, જો એક કળાકાર મટી અને ફક્ત એક સંવેદનશીલ વ્યક્તિ બનીને આમાં ઝંપલાવે તો મને લાગે છે જરૂર મહત્વનો ભાગ ભજવી શકે. આઈ થિંક ધેટ્સ વોટ આઈ વુડ સે.
કળાકાર સમાજમાં સંવેદનશીલ વ્યક્તિઓ ઉભા કરી શકે એવું બને
ચોક્કસ. અને એ શિક્ષણથી, કળાના શિક્ષણથી, વ્યક્તિગત રિલેશનશીપથી, વિચારને પ્રસ્તુત કરીને, બોલીને, પોતાની કળાના માધ્યમથી ચોક્કસ એ વસ્તુ થઈ શકે.
ધૂળ સાધનામાં રત તમારા જેવા યુવા કલાકારોને તમે શું કહેશો?
આઈ થિંક હું કહીશ કે જે વસ્તુ, જે માર્ગ ઉપર ચાલવાનું દિલથી નક્કી કર્યું હોય એમાં રત રહેવું, અને એમાં મુસીબતો આવે તો પણ એક સતત ક્વેશ્ચનિંગની ભાવના, એક સતત સેલ્ફ ઇન્ક્વાયરીની ભાવનાથી ચાલવું, અને મનોબળને એ રીતે વારંવાર સતત સજીવ કરતા રહેવું, આઈ થિંક એ બહુ જરૂરી છે આજના સમયમાં એક યુવાન માટે. કારણ કે સિક્યોરિટીના પ્રશ્નો હોય કે સામાજિક પ્રશ્નોથી આપણે આજના યુવાનો ઘણા યુ નો કન્ફ્યુઝ મંથન કરતા રહેતા હોય છે. તો વોટ એવર યુ ડૂ, આઈ થિંક વન ઇઝ ટુ ફોલો વન હાર્ટ. અને જો એક પ્રકારનું મનોબળ હશે ને એક લગન અને પ્રેમ જો હશે. બીજું એ કે આજના યુવાનોને હું તો એમ કહીશ એક સહ યુવાન તરીકે કે એક ટ્રાવેલ કરતા રહો, અલગ અલગ કલ્ચર્સને નજીકથી નિહાળો, તમારા પોતાના દેશને નજીકથી નિહાળો. ટ્રાવેલ એટલે લગ્ઝુરિયસ ટ્રાવેલ નહીં પણ ઇકોનોમિક, ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું, રૂરલમાં ટ્રાવેલ કરવાનું, વિવિધ ભાષાઓ શીખો, વિવિધ બોલી, વિવિધ ધર્મો, વિવિધ ફિલોસોફીને વાંચવું અને એને નજીકથી નિહાળવું, આઈ થિંક એ બહુ જરૂરી છે આજના યુવાનો માટે. જે રિયાલિટી છે એનો તમારે ફેસ ટુ ફેસ તમે એની સમક્ષ ઉભા રહી શકો, ના કે કોઈ તમને કહે અને તમે એને માનો. તો આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજનો યુવાન ઘરની બહાર નીકળે.
પહેલા તમારી કલાપ્રીતિને સલામ કરું છું. તમે જે રીતે સાધના કરી રહ્યા છો એને માટે અભિનંદનને પાત્ર છો, અને તમારી સાધના અવિરત આગળ વધે એવી શુભકામના કરું છું, અને એમાંથી તમે સતત સફળતા પામતા રહો એવી શુભેચ્છા કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આટલો વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સંવાદને હું સાર્થક ગણું છું.
તમારો ખૂબ ખૂબ આભાર આરાધનાબેન, અને ઇટ્સ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ.
થેન્ક
યુ વેરી મચ મારો સંપર્ક કર્યો. થેન્ક યુ ફોર ઓલ ધ કોન્વર્ઝેશન.